વચનામૃત લોયાનું ચોથું. અક્ષરધામમાં રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં અનંત રૂપે દેખાવાની ભગવાનની રીત, બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીત તથા ભગવાનની મૂર્તિ એક સરખી કહેવાનો હેતુ, ભગવાનના ગમતામાં રાજી રહેવા અંગે હિતવચન. સંવત 1877ના કાર્તિક વદી 14ને દિવસ પહોર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે અનંત કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડોને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવીને તેવી છે કે અંશ કળાએ કરીને છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ બિલોરી કાચનું એક મોટું મંદિર હોય ને તેને દશે દિશે અનંત બિલોરી કાચની નાની ઓરડીઓ હોય, પછી મધ્યનું જે કાચનું મંદિર તેમાં એક પુરુષ ઊભો હોય તે એક ઠેકાણે રહ્યો થકો સર્વે બીજી ઓરડીઓમાં ભાસે, તેમ ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને વિશે અનંત રૂપે દેખાય છે. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મચ્છ કચ્છ વરાહ નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે, તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય ચારભુજ ક્યાંય અષ્ટભુજ ક્યાંય અનંતભુજને દેખાડે છે તથા મચ્છ કચ્છાદિક રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ સર્વે જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે તે એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે છે તેમાં શું કેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ જે કોઈક ગોડીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે, ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે, અને વળી એમ કહ્યું જે એ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી તેણે કરીને એમ જાણવું જે એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે એ ભગવાન તે કેમ એમ કરતા હશે? અને ભગવાનને એમ સમજે જે એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે, એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીત તો એક સરખી છે, પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે, ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે. તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે, અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે, ને તે ભગવાન અતિ સમર્થ છે, ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી એ સિદ્ધાંત છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, ઝીણો ભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં, અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાંખું મૂક કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી જીણે ભાઈએ કહ્યું છે, ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ, અને જ્યારે ભગવાન ને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જોઈએ, અને હૈયામાં શોક પણ થયો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થાઉં, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં, અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી, પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. અને ભગવાન ક્યાંય જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જાતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય તેણે કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય, પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું, અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું, પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. ઇતિ વચનામૃત લોયાનું ચોથું.
લોયાના ચોથા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન ત્રણ છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમે અમારા ધામની વિશે રહ્યા થકા અમારી ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને વિશે અનંત રૂપે દર્શન આપીએ છીએ. બીજી બાબતમાં અમારી મૂર્તિ સદાય એક સરખી છે, પણ જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી અમારી ઈચ્છાએ કરીને દેખાડીએ છીએ, અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરીએ છીએ, અને સદાય દ્વિભુજ છીએ. તો પણ અમારી ઈચ્છાએ કરીને ક્યાંક ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંતભુજને દેખાડીએ છીએ તથા મચ્છ કચ્છાદિક રૂપે દેખાઈએ છીએ. ત્રીજી બાબતમાં અનંત કોટી બ્રહ્માંડને વિશે અમે અંતર્યામી રૂપે વ્યાપીને રહ્યા છીએ. ચોથી બાબતમાં અમને નિર્દોષ સમજે તે માયાને તર્યા કહેવાય. પાંચમી બાબતમાં કલ્યાણની રીત એક સરખી છે, પણ ભજનારા પુરુષના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ છે, ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે. તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થાય છે. છઠ્ઠી બાબતમાં અમારા જેવો થવાને અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. સાતમી બાબતમાં અમારી પાસે તથા અમારા સંતની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું અને ભૂંડા દેશ કાળાદિકમાં મૂંઝાવું નહીં. પ્રશ્ન એક. પહેલા પ્રશ્નમાં બિલોરી કાચના મધ્યના મંદિરમાં પુરુષ ઊભો હોય, તે પુરુષ ફરતી ઓરડીમાં ભાસે તેમ અમે અક્ષરધામમાં રહ્યા થકા સર્વે બ્રહ્માંડોમાં દેખાઈએ છીએ એમ કહ્યું, તે પુરુષનું તો પ્રતિબિંબ દેખાય છે. તે પ્રતિબિંબ તો દેખાવા માત્ર જ છે, પણ સત્ય નથી. તેમ શ્રીજી મહારાજ પણ પ્રતિબિંબની પેઠે દેખાવા માત્ર જ ઠર્યા, પણ સાક્ષાત દેખાતા નથી એવું થયું, માટે તે કેમ સમજવું? ઉત્તર એક. પુરુષનો દેહ તો જડ છે ને બીજે ઠેકાણે દેખાવા સમર્થ નથી, અને ભગવાન તો ચૈતન્ય મૂર્તિ છે ને અતિ સમર્થ છે ને સર્વત્ર વ્યાપક છે, માટે અનંત બ્રહ્માંડમાં પોતે જ દર્શન આપે છે, ને બોલવું ઘટે તેની સાથે બોલે, ને ચહાય તેવું રૂપ ધરે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જડ દ્રષ્ટાંત તો એક દેશી જ હોય, પણ સર્વદેશી ન હોય, માટે જડ વસ્તુના દ્રષ્ટાંત પ્રમાણે જ સિદ્ધાંત હોવો જોઈએ એમ ન જાણવું. પ્રશ્ન બે. શ્રીજી મહારાજે કહ્યું, જે અમે એક ઠેકાણે રહ્યા થકા અનંત ઠેકાણે દેખાઈએ છીએ, તે એને એ રૂપે દેખાતા હશે કે અનંત રૂપ ધારવા પડતા હશે? ઉત્તર બે. પોતાના તેજરૂપી અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત ઠેકાણે સંકલ્પે કરીને ધામમાં છે એ જ દેખાય છે, પણ બીજું રૂપ ધારવું પડતું નથી, એવી પોતામાં યોગ કળા છે. પ્રશ્ન ત્રણ. બીજા પ્રશ્નમાં જે ભગવાન અક્ષરધામમાં રહ્યા છે તે જ ભગવાન પોતે ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંતભુજને દેખાડે છે તથા મચ્છ કચ્છાદિક અનંત રૂપે ભાસે છે એમ કહ્યું, અને પ્રથમના 41માં, 45માં, 51માં, 56માં, 62માં, 63માં, 64માં, 72માં અને 78માં વચનામૃતમાં તથા સારંગપુરના 5માં અને 17માં વચનામૃતમાં તથા કાર્યાણીના 7માં, 8માં અને 10માં વચનામૃતમાં તથા લોયાના 7માં, 10માં, 12માં, 13માં, 14માં અને 17માં વચનામૃતમાં તથા પંચાળાના 1લા, 2જા, 4થા, 6ઠા અને 7માં વચનામૃતમાં તથા મધ્યના 9માં, 13માં, 31માં, 50માં અને 67માં વચનામૃતમાં તથા અમદાવાદના 7માં વચનામૃતમાં શ્રીજી મહારાજને સર્વે અવતારોના કારણ ને સર્વેથી પર કહ્યા છે તે વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. શ્રીજી મહારાજમાં ને બીજા અવતારોમાં તો ભેદ અતિશય છે, પણ આ વચનામૃતમાં તો શ્રીજી મહારાજ ઘણાક મતવાદીઓને મચ્છ કચ્છાદિક તથા રામકૃષ્ણાદિક અનંત રૂપે તથા ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજ રૂપે દેખાયા હતા તે રૂપ કહ્યા છે. તે પરથારામાં 9મી બાબતમાં કહ્યું છે જે મતવાદીઓને એમના ઇષ્ટદેવ રૂપે પોતે દેખાતા હવા તે સ્વરૂપ જાણવા. પ્રશ્ન 4. બીજા પ્રશ્નમાં ભજનારામાં, શ્રદ્ધામાં ને કલ્યાણમાં ભેદ કહ્યા તે કેવી રીતે જાણવા? ઉત્તર 4. શ્રીજી મહારાજને ભજે પણ મૂળ અક્ષરાદિક સર્વે અવતારોના અવતારી ને સર્વેના કારણ ને સર્વેથી પર ન જાણે ને બીજા અવતારો જેવા જાણે તે ઉપાસનાના ભેદ સમજવા. તે ઉપાસનાને ભેદે કરીને ભજનારામાં ભેદ પડે છે, એટલે કોઈક રામચંદ્રજી જેવા, કોઈ શ્રી કૃષ્ણ જેવા ને કોઈક વાસુદેવ જેવા, કોઈક અક્ષર જેવા અને કોઈક તો જેવા છે એવા જાણીને ભજે છે. એવી રીતે ભજનારામાં ભેદ પડે છે. અને શ્રદ્ધા એટલે આસ્થા, તે પણ ઉપાસના પ્રમાણે જ બેસે એટલે આસ્થામાં પણ ભેદ પડે છે. અને કલ્યાણનો માર્ગ તો શ્રીજી મહારાજના તેજરૂપ થઈને શ્રીજી મહારાજને ભજે તો આત્યંતિક કલ્યાણ થાય. તેમાં આત્યંતિક કલ્યાણ એ જ એક કલ્યાણનો માર્ગ છે, પણ બીજો નથી. તે જ્યારે શ્રીજી મહારાજને સર્વોપરી જાણીને ભજે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય, એ જ કલ્યાણ કહેવાય. પણ તે વિના બીજું એકે સર્વોપરી આત્યંતિક કલ્યાણ ન કહેવાય. માટે આત્યંતિક કલ્યાણનો એ એક જ માર્ગ છે. ઇતિ લોયાના 4થા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.